દસમ તારીખ 3/1/55 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું શ્રી નિયમતા ની ગાથા 10 ઉપર સ્વર્ણપુર માં પ્રવચન.
નમો ડોય સૌરિયંતાણમ, નમો ડોય સૌદાનમ, નમો ડોય સૌરિયાણ, નમો ડોય સૌજાયણમ, નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ઋતમૂ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજાય સ્વાનુભૂત્યાચકાસ્તિ સ્વાય ભવાય સર્વાભાવ.
ઉપયોગની વ્યાખ્યા છે. આત્મા છે એ અનાદિ અનંત વસ્તુ સ્વરૂપ છે, એમાં જ્ઞાન અને દર્શન સ્વભાવ છે, પણ અનાદિ અનંત છે. એના અહીંયા ઉપયોગની પર્યાયના ભેદનું વર્ણન ચાલે છે. ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શનને જાણવા દેખવાનો વેપાર, ઉપયોગ એટલે જાણવા દેખવાનો વેપાર, એને ઉપયોગ કહે. એ ઉપયોગની વ્યાખ્યામાં અધ્યાત્મ દ્રષ્ટિ જરી સૂક્ષ્મ વાત છે. પહેલી તો એમ કહ્યું કે આત્માનો ચૈતન અનુવર્તી પરિણામથી ઉપયોગ છે. ભગવાન આત્મા, એનો ચૈતન્ય જે ગુણ, આત્મા દ્રવ્ય છે અને એનો ચૈતન્ય જે ગુણ છે એને અનુસરીને થનારો, અનુસરીને વર્તનારો એવો જે પરિણામ, પર્યાય, અવસ્થા, એને અહીંયા ઉપયોગ કહે છે. એ ઉપયોગ ધર્મ છે અને જીવ છે તે ધર્મી છે. ઉપયોગ પર્યાય છે, એનો ધરનાર ધર્મી તે આધાર છે. એ વાત બધી ચાલી આવે છે. આધારને ભાઈ આધારને આવી છે ને, શ્વેતાદિ ગુણનો આધાર તે મૂર્ત દ્રવ્ય, એમ બધું હાજુ આવે છે, એ શૈલી લીધી છે. એમ આત્મા, એનો ચૈતન્ય સ્વભાવ જે ગુણ, એ ચૈતન્યના બે પ્રકાર, જ્ઞાન ને દર્શન, એને અનુસરીને વર્તનારો, થનારો, અનુસરીને હોવા વાળો, ગુણને અનુસરીને હોવા વાળો જે પરિણામ એટલે અવસ્થા, તેને અહીંયા ઉપયોગ કહે છે. એ ઉપયોગ તે ધર્મના પર્યાય છે અને જીવ તેનો ધરનાર તે ધર્મી છે. ધર્મી, ધર્મ નો ધરનાર. ઉપયોગ પર્યાય છે તે ધર્મ છે, એનો પર્યાય સ્વભાવ છે, એનો ધરનાર તે આત્મા છે. દીપક અને પ્રકાશના જીવો એમનો સંબંધ છે. ફરી લીધું છે, દીપક અને પ્રકાશના જીવો એમનો સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારનો છે. અર્થાંત ઉપયોગના બે પ્રકાર, જ્ઞાન ઉપયોગ, જ્ઞાન પર્યાય, જ્ઞાનરૂપી પરિણામ અને દર્શનરૂપી પરિણામ. જ્ઞાનરૂપી પર્યાય પરિણામ અને દર્શનરૂપી પરિણામ એવા ઉપયોગના બે ભેદ છે. આમાં જ્ઞાન ઉપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે. જ્ઞાન ચૈતન અનુવિધાય પરિણામ, જ્ઞાનના એટલે ચૈતનના અનુવિધાય જે પરિણામ ઉપયોગ, એ ઉપયોગના બે પ્રકાર છે. એક સ્વભાવ ઉપયોગ અને એક વિભાવ ઉપયોગ. એક સ્વાભાવિક ચૈતન અનુવિધાય પરિણામ, એક સમજાય છે, એક વિભાવિક ચૈતન અનુવિધાય પરિણામ. પણ સ્વભાવના પણ બે ભેદ છે. સમજાણો ભાઈ? જ્ઞાન ઉપયોગના સ્વભાવરૂપ ચૈતન અનુવિધાયી સ્વભાવરૂપ પરિણામ અને એક ચૈતન અનુસરીને વર્તનારા વિભાવરૂપ પરિણામ એ જ્ઞાન ઉપયોગના પણ આ પ્રકારે બે ભેદ પડે છે. હવે એમાં પણ સ્વભાવ જ્ઞાન, એ સ્વભાવ જ્ઞાન રૂપ ઉપયોગ પરિણામ ચૈતન અનુવિધાયી આત્મા વસ્તુ એનો ચૈતન ગુણ એને અનુસરીને એને વર્તનારો જે જ્ઞાનના પરિણામ જ્ઞાનના સ્વભાવરૂપ પરિણામ જ્ઞાનના સ્વભાવરૂપ ઉપયોગ પરિણામ એ કેવા છે? અમૂર્ત છે, અવ્યાબાદ છે, એ પર્યાય અતિન્દ્રિય છે અને અવિનાશી સ્વભાવ આત્મા વસ્તુ એનો ચૈતન અનુસરીને વર્તનારો જ્ઞાન પરિણામ સ્વભાવ તે ચાર પ્રકારે છે. એટલે કે અમૂર્ત છે, અવ્યાબાદ જેને કોઈ વિઘન નથી, એ અતિન્દ્રિય છે, અવિનાશી છે. આત્મા વસ્તુ છે એના ચૈતન ગુણને અનુસરીને વર્તનારો થનારો અનુવિધાયી ઉપયોગરૂપ પરિણામ તેના જ્ઞાનરૂપ સ્વભાવરૂપ પરિણામ એ જ્ઞાન સ્વભાવરૂપ પરિણામના બે પ્રકાર છે. એ બે પ્રકારના આ વ્યાખ્યા કીધી કે બે અમૂર્ત છે, અવ્યાબાદ છે, અતિન્દ્રિય છે, અવિનાશી છે. તે સ્વભાવરૂપ જ્ઞાન ઉપયોગ ચૈતન્યને અનુસરીને થતા પરિણામ એ પણ કાર્યને કારણરૂપે બે પ્રકારનું છે. સમજાય છે? કઈ એવો આ ઝીણી વાત આવશે. હવે પરિણામ એક સ્વભાવ ચૈતન અનુવિધાયી ઉપયોગ પરિણામ, એક સ્વભાવ ચૈતન અનુસરીને થતા કાર્યરૂપ પરિણામ, એક કારણરૂપ પરિણામ. આત્મા વસ્તુ છે એનો ચૈતન અનુસરીને થનારો ઉપયોગ છે, એ ઉપયોગ ના જ્ઞાન ઉપયોગ સ્વભાવરૂપ એના બે પ્રકાર, જ્ઞાન સ્વભાવરૂપ ઉપયોગના પરિણામના બે પ્રકાર, એક કાર્ય સ્વભાવ જ્ઞાન, એક કારણ સ્વભાવ જ્ઞાન. હવે કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાન બે ચૈતન્યને અનુસરીને થતા ઉપયોગરૂપ પરિણામ બે અમૂર્ત છે, બે અવ્યાબાદ છે, બે અતિન્દ્રિય છે, બે અવિનાશી છે. એમાં કાર્ય તો કાર્ય એટલે આત્મા વસ્તુ ચૈતન્ય ગુણ એને અનુસરીને વર્તનારો થનારો, સમજાય છે, એવો કાર્યરૂપ ઉપયોગ સકળ વિમળ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન ઉપયોગ ને સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન એ સ્વાભાવિક ચૈતન્ય અનુસરીને થતો કાર્યરૂપ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. બુજે કેવળ જ્ઞાન તેનું કારણ એ સ્વભાવરૂપ ચૈતન્યને અનુસરીને વર્તનારો થનારો કેવળ જ્ઞાન રૂપી ઉપયોગ રૂપ પરિણામ જે કાર્ય સ્વભાવ ઉપયોગ પરિણામ કયા એનું કારણ એ ક્યાંથી પ્રગટ્યું કે છે? કઈ નિમિત્ત માંથી કેવળ જ્ઞાન નો કાર્ય સ્વભાવ ઉપયોગ આવતો, તેમ રાગ ને પુનઃવિકલ્પ માંથી આવતો નથી, તેમ ચાર જ્ઞાનની વર્તમાન પર્યાય પ્રગટ હોય એમાંથી પણ એક ચૈતન્ય અનુસરાવનારો કેવળ જ્ઞાન રૂપી કાર્ય સ્વભાવ ઉપયોગ, ચાર જ્ઞાનની વર્તમાન સૂક્ષ્મ પર્યાયમાંથી પણ એક કેવળ જ્ઞાન કાર્ય સ્વભાવ ઉપયોગ આવતો નથી. શેમાંથી આવે છે કે તેનું કારણ પરમ પરિણામિક ભાવે રહેલો, પરમ પરિણામિક ભાવ જે ચૈતન્યનો સ્વભાવ ભાવ ત્રિકાળ શુદ્ધ સ્વભાવ એમાં રહેલો ત્રિકાળ નિરૂપાધિ રૂપ સહજ જ્ઞાન છે. ત્રિકાળ નિરૂપાધિ રૂપ ત્રણે કાળે જેમાં ઉપાધિ નથી એવો એક કારણ જ્ઞાન સ્વભાવ ઉપયોગ જે ધ્રુવ રૂપ પર્યાય છે તેને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહે. હે આ પર્યાય છે હો, જો આ વાત તદ્દન અપૂર્વ ને નવી છે. સાધારણમાં કારણ ઉપયોગ ઉપયોગ વળી પર્યાય વળી ધ્રુવ આ શું જેમ સીધ પર્યાય સામાન્યપણે અનાદિ અનંત છે, જેમ સીધ પર્યાય સામાન્યપણે અનાદિ અનંત છે એ તો વ્યક્તિથી લો તો સાદી અનંત છે. સમજ માં આપે સીધ સીધ પહેલે સીધ નહીં થાય સા હે, સામાન્યપણે લો તો સામાન્ય જેવો આત્મા શુદ્ધ છે એવો એનો પર્યાય સિદ્ધરૂપ પર્યાય પણ અનાદિનો છે. સમાન વ્યક્તિગત કરો તો સિદ્ધ સારી સાદી અનંત થાય. સમજાય છે કાંઈ? સમજમાં આવ્યા? નહીં એ નહીં એ નહીં એવો નહીં, દૂસરી વાત મેં કહેતો ઉસકે કારણ કારણ નહીં. ત્યાં તો મેં આ કારણ ઉપયોગ કેમ છે એ વાત સિદ્ધ કરવા જરી દલીલ આપું છું કે જેમ આત્મા સામાન્ય દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધ છે એમ એનો શુદ્ધ સિદ્ધ પર્યાય પણ અનાદિના આ જગતમાં સિદ્ધ પર્યાય નહોતો અને સંસાર પહેલો હતો અને સિદ્ધ પછી છે એમ સામાન્યપણે નથી. જગતની અંદર સીધરી પર્યાય કોઈ દી નહોતી એમ છે. ક્યાં ક્યાં સમજમાં આવ્યા? અનાદિ સિદ્ધ હે, જેમ સામાન્ય દ્રવ્ય ચૈતન વસ્તુ અનાદિ અનંત એનો ચૈતન ગુણ અનાદિ અનંત એ અને એની પ્રગટ પર્યાય શુદ્ધ સિદ્ધની સામાન્યપણે ગણીએ લોકમાં કોઈ પણ અનાદિ અનંત છે. સીધો અનાદિ હે કે નહીં? જરી સૂક્ષ્મ વાત નવી વાત પણ છે. એ વ્યક્તિનું અત્યારે કામ નથી. અહીં તો વ્યક્તિગત સાદી તો વાત થઈ ગઈ. મારે કઈ બીજું કારણ ઉપયોગ સ્વભાવ અનાદિનો છે એ સિદ્ધ કરવો છે. સમજાય છે કાંઈ? જેમ આત્મા દ્રવ્યને ગુણે ત્રિકાળ શુદ્ધ છે શક્તિ રૂપે એની પર્યાય પણ પ્રગટ રૂપે સિદ્ધોની ગતિ સિદ્ધરૂપી ગતિ અનાદિની છે. પ્રગટ રૂપ સિદ્ધ પર્યાય પણ બધા જીવનો પ્રશ્ન નથી, સિદ્ધ ગતિની અપેક્ષા છે. ગતિ કે અપેક્ષા હા જો એમાંથી સિદ્ધાંત છે જરી કે જેમ સિદ્ધ ગતિનો પર્યાય એ પણ જગતમાં પહેલો નહોતો જગતમાં એમ નથી એ અનાદિ અનંત છે. એ શુદ્ધ પર્યાય પ્રગટ અનાદિ અનંત છે સિદ્ધ ગતિની અપેક્ષાએ. આમ આત્મા લઈએ તો આત્મા દ્રવ્ય ગુણને શુદ્ધ છે અને એનો પ્રગટ સંસાર પર્યાય પણ અનાદિ અનંતનો છે અને અનંત કાળનો છે. જેમ સિદ્ધ જેમ પહેલા નથી એમ સંસારનો કોઈ દી અંત બધા જીવનો આવશે એમ નથી. સમજાય છે કાંઈ? જેમ આમ આત્મા અને એનો ગુણ જેમ શુદ્ધ 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 શક્તિ રૂપે અનાદિ છે એમ એની પ્રગટ પર્યાયની સિદ્ધ ગતિ પણ અનાદિની છે. અને જેમ આત્માનો શુદ્ધ દ્રવગુણ પર્યાય પણ દ્રવગુણ શુદ્ધ અનાદિ છે, એમ સંસાર પર્યાય વિશેષ પ્રગટ પણ અનાદિની છે. અને એ સંસાર પર્યાય અનંતકાળ રહેવાની છે, સામાન પડે સમજાય છે કાંઈ. અને સિદ્ધમાં જે વ્યક્તિગત સાદી અનંત છે, એમ સંસારમાં વ્યક્તિગત અનાદિ શાંત છે. વ્યક્તિનો અનાદિ શાંત સંસાર થઈ જવાનો સમજાય છે, પણ સંસાર પર્યાય કોઈ દી અંત આવી જાય જગતમાં અનાદિ અનંત છે, આમ અનાદિ અનંત છે સમજાય છે. એમ મોક્ષ માર્ગનો પર્યાય જગતમાં અનાદિ અનંત છે. નિયમસાર ચમતે ને નિયમસાર, તો નિયમ મોક્ષ માર્ગ એ પહેલો જગતમાં નહોતો, સામાન પડે એ પણ અનાદિ અનંત છે. વ્યક્તિગત કરે જયારે મોક્ષ માર્ગ, ત્યારે સાદી થઈને મોક્ષ માર્ગનો અંત આવી જાય છે અને મોક્ષની સાદી અનંત દશા પ્રગટે છે. શું કહ્યું સમજાણું કઈ? જો પર્યાય સિદ્ધ કહીએ ને, અનાદિ અનંત પ્રગટ શુદ્ધ પર્યાય સિદ્ધ, અનાદિ અનંત પ્રગટ અશુદ્ધ પર્યાય સંસાર કી સિદ્ધ. સિદ્ધમાં વ્યક્તિગત મુક્તિ સાદી અનંત, સંસારમાં વ્યક્તિગત સંસારનો અંત અનાદિ સંત. નિયમ મોક્ષ માર્ગના બે પ્રકાર, એક મોક્ષ માર્ગ જગતમાં અનાદિ છે, કે નિયમ સાર મોક્ષ માર્ગ પૂર્વે કોઈ દી નહોતો અને કોઈ જીવ નવો એ પહેલો પાક્યો એમ છે. સમજાય છે કઈ? મુંબઈ કેટલું જીવું આવ્યું છે તમારે આમાં ક્યાંય? નિયમ સાર એટલે મોક્ષનો માર્ગ, અહીં નિશ્ચય મોક્ષ માર્ગ એ જ મોક્ષ માર્ગ છે, વ્યવહાર વિકલ્પ મોક્ષ માર્ગનો છે જ નહીં. નિશ્ચય મોક્ષ માર્ગની પર્યાય એના સાધનારા કોઈ જીવ પહેલો થયો એમ નથી, અનાદિ છે. અને વ્યક્તિગત જો, વ્યક્તિગત જો તો આણીએ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ કર્યો ત્યાં સાદી થઈ ગઈ આદિ, અને એ માર્ગનો અંત આવી જાય એને. કારણ કે માર્ગનો અંત આવીને માર્ગનું ફળ સ્થિત થઈ જાય છે. હે, કેવું જ્ઞાન પ્રગટે ત્યારે માર્ગનો અંત આવી ગયો, માર્ગ ન રહ્યા, માર્ગ ફળ હો ગયા, સાદી અનંત મોક્ષ માર્ગ સાદી શાંત. વ્યક્તિને સમાજમાં અનાદિ અનંત અને સાદી શાંત મોક્ષ માર્ગ થઈને પછી મોક્ષ પ્રગટ્યો એ સાદી અનંત. વ્યક્તિગત આમ અનાદિ અનંત સમાન, સંસાર અનાદિ અનંત સમાન. એમ આત્મામાં દ્રવ્યને ગુણે જે શક્તિ રૂપ ત્રિકાળ છે એનો એક ઉપયોગ રૂપ શુદ્ધ કારણ, કારણની વ્યાખ્યા આવે છે માટે આ વાત ચાલે છે. એ કારણરૂપ જે પર્યાય અનાદિ અનંત છે, સમજાય છે કાંઈ? આ વિષય ઝીણો છે ભાઈ. જરી આમ જેમ લીધા બોલ, એમ આત્મા દ્રવ્ય ગુણ અનાદિ અનંત, એમ એનો ઉપયોગ રૂપ ધ્રુવ સ્વભાવ રૂપ કારણ ચૈતન અનુવિધારી પરિણામ જે ધ્રુવ અંશ વિશેષ, જેમ દ્રવગુણ સામાન્ય છે એવો જ વિશેષ, પણ ત્રણે થઈને દ્રવ્યાથી નહીં નિશ્ચય નહીં નો વિષય, એ શુદ્ધ કારણ ચૈતન અનુસારી પરિણામ એ પણ અનાદિનું છે, અનંતકાળ જીવોને રહેવાનો છે. વિજયભાઈ ની દીર્ઘાયુ સમજાણું કાંઈ આમાં? જાય છે કે નહીં? સબ મે હૈ, સબ જીવ મે હૈ, कोई जीव में शुद्ध कारण उपयोग नहीं, ऐसा जीवे नहीं। कहते ने तेनू कारण कौन कारण वो परम स्वभाव ज्ञान उपयोग रूपी कार्य केवल ज्ञान एनु कारण केवल ज्ञान हम नव व्यक्तिगत हम सामान्य केवल ज्ञान अनादि अनंत केवल ज्ञान नो उपयोग जगत में अनादि अनंत बराबर है। केवल ज्ञान का उपयोग जगत में अनादि अनंत है। ओहो एम विभाव रूप प्रगट उपयोग जैसे पर जगत में अनादि अनंत विभाव रूप मति श्रुता दीजिए विभाव रूप उपयोग उमति को श्रुति पर अनादि अनंत जैम केवल ज्ञान रूपी उपयोग जे अनादि अनंत है समान अने सामान विभाव रूप मति ने श्रुत नो कुज्ञान नो उपयोग पर अनादि अनंत समान है। एम भगवान एक एक आत्मा ने विषय द्रव्य ने गुण शुद्ध है एनो पर्याय कारण स्वभाव उपयोग रूप परिणाम पर दरेक जीव ने अनादि अनंत है। समझाई छे काई बहुत दूसरी बात है तो कहते हैं इकतेनू कारण कौनू कारण के केवल ज्ञान रूपी चैतन अनुसारी ने थता परिणाम तेनू कारण कारण तो अनादि छे पण ज्यारे कारण तरफ नो उपयोग पोतानो वर्तमान उपयोग अंतर विशेष कारण ध्रुव छे जेनो पर्याय कारण ने वात लीधी तो द्रव्यगुण कारण मावी गया जेनो पर्याय रूप ध्रुव कारण स्वभाव परिणाम उपयोग एनो गुण ने द्रव्य तेमा आवी ज गया छे। एक कारण परिणाम जी छे एने कारण बनावनार कारण छे त्रिकाल समझाई छे कारण छे त्रिकाल एने कार्य बनावनार व्यक्ति नवीन थाय छे एक व्यक्ति तरीके समझाई छे कारण ने कारण रूपे तो त्रिकाल रहे छे अने त्रिकाल माथी कार्य उपयोग सामान पड़े तो अनादि छे पर व्यक्तिगत कारण ने कारण बनावीने कारण ने कारण बनावीने कारण माथी कार्य प्रगट करे ये व्यक्ति नवी थाय छे। तो कहे छे तेनू कारण परम परिणामिक भावे रहेलू परम परिणामी ज्ञान स्वभाव भाव जे छे एमा रहेलू त्रिकाली निरूपाधीरो त्रिकाली निरूपाधीरो एवं सहज ज्ञान एटले स्वाभाविक चैतन अनुसरी ने थतो उपयोग रूप परिणाम ये अनादि अनंत छे। समझाय छे काय आ विषय तो भाई एवी चीज छे के आम वस्तु स्वभाव छे द्रव्य ने गुण जेम अभेद एनो एक समय नो पर्याय त्रिकाल अभेद छे अभेद करनारो जागे त्यारे तेने कारण नो ख्याल आवे छे नहीं तो कारण नो ख्याल न आवे एटले कारण नथी एम त्रिकाल छे एम कहे छे। समझाय छे काय बोली भाई मुझे भाई मान हम वालों का रचाज मान वो हम जानू काय केवल ज्ञान कार्य छे एनु कारण कौन के कारण तो त्रिकाल कयू छे आत्मा द्रव्य एनु ज्ञान चैतन्य गुण चैतन्य बे प्रकार ज्ञान ने दर्शन एने अनुसरी ने ज्ञान ने अनुसरी ने थतो वर्तमान शुद्ध कारण उपयोग रूपी परिणाम समझाई छे ये त्रिकाल छे एनु लक्ष्य करीने कार्य केवल ज्ञान रूपी उपयोग प्रगट कर्यो ये कार्य कर्यो એ તો એનું કાય શુદ્ધ જીવ થયો, કાય શુદ્ધ જીવ થયો. પણ કાય શુદ્ધ જીવ થવા પહેલા જે કારણ શુદ્ધ ઉપયોગનો પર્યાય ત્રિકાળ છે એની પ્રતીતિ અને જ્ઞાન અને રમણતાનો જ કર્યો, એ નિયમ રૂપી મોક્ષ માર્ગ રૂપી કાર્ય કર્યો. મોક્ષ નિયમ મોક્ષ માર્ગ, એ નિયમ મોક્ષ માર્ગ. પણ કાર્યરૂપ જે કેવળ જ્ઞાન જે કાર્ય છે એ તો એનું ફળ છે. પણ એ નિયમરૂપી કાર્ય એ ત્રીજી રાખમાં આવી ગયું છે. નિયમ, નિયમ એટલે મોક્ષનો નિયમ. એ નિયમના બે પ્રકાર, એક શુદ્ધ ચૈતન્ય પરિણામ ત્રિકાળ, એ ત્રિકાળ કે નિયમ પર્યાય ત્રિકાળી, અને એને અવલંબીને વર્તમાન પ્રતીત જ્ઞાન ને રમણતાનો અંશ નિર્વિકલ્પ પ્રગટે એ વર્તમાન નિયમરૂપી કાર્ય. પણ એ નિયમરૂપી કાર્ય એ શુદ્ધ કાર્ય જીવ નહીં. હજી તેમ શુદ્ધ કાર્ય કેવળ જ્ઞાન ઉપયોગ રૂપી પરિણામ નહીં. મોક્ષ માર્ગ કયો? પણ મોક્ષ માર્ગમાં કારણરૂપ જે શુદ્ધ ઉપયોગ રૂપી પર્યાય છે અને તે સામાન્ય દ્રવગુણ રૂપણ ત્રિકાળ છે, અને ત્રિકાળી ત્રણેયની પ્રતીતિ જ્ઞાન ને રમણતા ત્રણ તરફની વલણની, એ વલણનો અધૂરો ભાવ તેને નિયમરૂપી મોક્ષ માર્ગ રૂપી કાર્ય કહે છે. અને એનું પૂર્ણ ફળ થઈ જાય કેવળ જ્ઞાનના કારણરૂપી, કેવળ જ્ઞાન કાર્યના સ્વભાવ કારણરૂપી ઉપયોગની પર્યાયનું અવલંબન લઈને પૂર્ણ પર્યાય થઈ જાય તેને કાર્યરૂપ કેવળ જ્ઞાન કહે. સમજાય છે? કાંઈ આવું આ રેકોર્ડિંગમાં ઉઠું ઓ સમજાય છે? કાંઈ છોડવાય એટલે કોઈ વખત એકાદ શબ્દ હોય ને ખ્યાલમાં રહીને વાત પહોંચાડતી હોય છે. ઓ સમજાણો કાંઈ પરમ પરિણામિક ભાવ કે પર્યાય ટીકા નિરૂપાથી જેને કર્મના નિમિત્ત ને નિમિત્તના અભાવની અપેક્ષા લાગુ પડતી નથી. કેવળ જ્ઞાનમાં તો નિમિત્તના અભાવની અપેક્ષા લાગુ પડે. વર્તમાન કેવળ જ્ઞાનમાં નિમિત્તની અપેક્ષા વર્તમાન નથી. પણ આમાં તો વર્તમાન અને પછી ક્યાંય નિમિત્તની અપેક્ષા લાગુ ન પડે. એવો ચૈત આત્મા ચેતન, એનો ચૈતન ગુણ, એના જ્ઞાનરૂપી જે જ્ઞાનને અનુસરીને શુદ્ધ કારણ સ્વભાવ ઉપયોગ રૂપી પરિણામ રાગ નિરૂપાધી છે. એ પર્યાય ગુણ ને ત્રણ થઈને દ્રવ્યાર્થિક નહીં નિશ્ચય નહીં નો વિષય છે. સમજાણું કઈ નહી? આ નિયમસારમાં નવીન અપૂર્વાદ ભગવાન કુનકુંડાચાર્ય મૂકી છે શાસ્ત્રમાં, એને પદ્મમાં ઉધારી દેવે પાછ ખુલી કરી નાખી છે. મહાધ્યાત્મમાં મસ્ત જંગલમાં રહેતા મુનિ છઠ્ઠે ને સાતમે ગુણસ્તાને ઝૂલતા અને કહેવું છે પહેલે કે આ ટીકા અમે અમારાથી નથી કરતા. ભાઈ પહેલું આવી ગયું છે, અમને પરંપરા એ ગુણધરુ આદિ એના આચાર્યો આદિથી અમને મળેલું છે. કહેવું છે પહેલે જો છે ને હે ત્રીજે પાને છે. ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શુદ્ધધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત પ્રગટ કરાયેલા આ પરમાગમના આશ્રમોનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? સમજાય છે? કાંઈ કે છે અમને ગણધરોથી પરંપરા અને શુદ્ધધરથી પરંપરા મારા ગુરુ તરફથી આ શાસ્ત્રને ટીકાનો ભાવ સારી રીતે અમને પ્રગટ કરીને સમજાવેલ છે. ભાઈ એમાં આ વાત આવી ગઈ કે નહીં? વ્યક્ત કરાયેલા પરમ આ પરમાગમના અસમૂહ પદાર્થના સમૂહનો જે ભાવ કથન કરવાને જે અમને વ્યક્ત ગુરુએ કરેલું છે એમાં અમે કરવાને મંદબુદ્ધિ શક્તિ કોણ છે? અમને પરંપરા મળી છે પણ અત્યારે અમારું મન આગમ તરફમાં ઘોલનમાં ચાલ્યા કરે છે, એથી આ આગમની પુષ્ટિ માટે ટીકા થાય એમ પછી ગાથમ કહ્યું ને ભાઈ. પછી કે અમને તો મળેલું છે પણ એમ કેમ અમારું અત્યારે વર્ણ ના જાય? અમારું હૃદય હમણાં આ કાળે વર્તમાન કાળે એના તરફ આમ વલણ થયા કરે છે. આનો અર્થ નાનો અર્થ નાનો આ ઉપયોગ નાનો આ ભાવ એમ હમણાં વલણ થયા કરે છે. એથી પરમાગમના સારની પુષ્ટ રૂચિથી ફરી ફરીને અત્યંત પહેરી થાય છે. વારંવાર ઉપયોગ એના તરફ જાય. આનું આ આનું આ આનું આ ગુરુએ આમ કહ્યું છે એનો ન્યાય એવી પ્રેર રૂચિની પ્રેરણાથી આ ટીકા થાય એનો ભાવ તો પ્રગટ અનાદિ અમને અમારા ગુરુ પછી થયેલા એના પરંપરાએ અમને બધું મળેલું છે. જેવો હું આ એક એક આત્મા આવો છે આમ આત્મા આત્મા બધા કરે એમ ન ચાલે. અરે સ્પષ્ટ કરી નાખી છે આમ સમજાય છે. આત્મા દ્રવ્ય અનાદિ અનંત વસ્તુ શક્તિવાન વસ્તુ અનાદિ અનંત એની જ્ઞાન દર્શન આદિ શક્તિઓનાદિ અનંત અને તેનો વિશેષ સામાન્યનો વિશેષ અંશ પર્યાય લઈએ બધું પલટન ક્ષેત્રને પણ સદ્રશપણે દ્રવ્યગુણને શુદ્ધ કારણરૂપ પર્યાયનો ઉપયોગ સદ્રશપણે ત્રણે ત્રવ છે. સમજાય છે કાંઈ? એવો આત્મા એના એને કારણ બનાવે એ કારણ તો છે, એને કારણ બનાવીને પહેલી શ્રદ્ધા જ્ઞાન ને રમણતા સ્વભાવ સન્મુખ એવા શુદ્ધ કારણ પર્યાય જે ચૈતન રૂપી દરિયો એનું ઉપલું તળિયું અવ્યા કે સમજે સમજાણું કે નહી? આ ઉપર સપાટી દરિયા કે ઉપર સપાટી હોતી અને એમ આત્મા શક્તિ અનંત ગુણ નો પિંડ એની અનંત ગુણ શક્તિ એનો ઉપરનું તળિયું આ શુદ્ધ કારણ પર્યાય ઉપરની સપાટી સામાન્ય સ્વભાવની ઉપરની સપાટીનો અંશ જે શુદ્ધ કારણ જ્ઞાન ઉપયોગ જે શુદ્ધ કારણ જ્ઞાન રૂપી ધ્રુવ ઉપયોગ એ ઉપરની સપાટી સ્વભાવના ઉપર ઉપરનું તળિયું બહાર પર્યાય શુદ્ધ કારણ વિશેષ આ એની પ્રતીત અને જ્ઞાન ને રમણતા કરતા મોક્ષ નો માર્ગ પ્રગટ થાય અને પૂર્ણ રમણતા કરતા કાર્ય શુદ્ધ કેવળ જ્ઞાન ઉપયોગ થાય એ કાર્યનું આ એક જ કારણ છે, બીજું કોઈ કારણ ફારણ છે એમ કરીને નવીન જે સામાન્ય ગુણનો વિશેષ અંશ પણ સિદ્ધ કર્યો અને જગતના કારણની તકરારોનો પણ ત્યાં સમાધાન ખુલાસો કરી નાખ્યો. બરાબર કારણના તકરાર છે કે નહીં? કોઈ કહે કે નિમિત્ત કારણથી થાય, કોઈ કહે વ્યવહાર કંઈક વિકલ્પ દયા દાન ભક્તિ આદિ કરીએ તો સંજ્ઞક દર્શનને કેવળ જ્ઞાન થાય, કોઈ કંઈક વર્તમાન પર્યાયમાંથી નવી પર્યાય થાય, પ્રગટ નવી પ્રગટ વ્યક્ત પર્યાયમાંથી નવી પ્રગટ વ્યક્ત પર્યાય થાય બધાનો ખુલાસ કરી નાખ્યો. શું કહ્યું કે પરમ પરિણામી એક સમયમાં શક્તિનો પિંડ પ્રાપ્ત છે જે લીંડી પીપરની એક એક દાણામાં 64 પોરી એટલે પૂરી એટલે પોવાના એટલે રૂપિયો જેમ તિખાટ ભરી છે એમ ભગવાન આત્મામાં એક સેકન્ડના સંગ ભાગમાં પૂર્ણ 16 દ્રવ્ય 16 ગુણ અને 16 આના શુદ્ધ કારણ પર્યાય. સમજાય છે કાંઈ? એ પ્રાપ્તમાંથી પ્રાપ્તિ આવે છે નોહરમાંથી. તો કે છે કે સામાન્ય છે સામાન્ય જે દ્રવ્યગુણ છે એમાંથી પ્રગટ થાય, પણ એમાં પ્રગટનું મૂળ કારણ આ નજીકનું શુદ્ધ કારણ દૂર કરી જાય છે. સમજાણું કઈ બહુ ઝીણો વિષય છે ભૈયા. આ જૈન વસ્તુ દર્શન આત્મ વસ્તુ કોને કેવી, આત્મા અખંડ પરિપૂર્ણ કોને કહેવાય, અને તેવા આત્માની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા અંદર માં પ્રગટ થાય તેને મોક્ષ માર્ગ કહેવાય છે. આ નિયમસાર માં આ અધિકાર માટી લેવામાં આવ્યો છે. હું સમજાણું કઈ તેનું કારણ કોનું કારણ, કાર્ય તો સકલ વિમળ, સકલ વિમળ જોયું, સર્વથા નિર્મળ કેવું જ્ઞાન, ત્યારે એનું કારણ પણ સર્વથા નિર્મળ અપ્રગટ. ભાઈ સકલ વિમળ એ કીધું ને મૂળ પાઠમાં, સકલ વિમળ પ્રગટ છે માટે અંદર એક પર્યાય જેને આગળ સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે. સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે અને ત્રિકાળ સિદ્ધ કારણ પર્યાય નો જે અંશ છે બ્રહ્મચારીજી કેમ જોડાતે આ ઉપયોગ તો પેલા સુન મેં આતે ક્યુ આતે સમજાય છે. જેવું પડે છે માઇટી કહે છે કે હા બોલવાને પેલું મળે ને એમાં આમ થાય અંદર માં સમજાય છે. કાય એ પારેખ શું કે છે તેનું કારણ પરમ પરિણામિક ભાવે રહેલું વિકાર નિરૂપાધિરૂપ સહજ જ્ઞાન છે. શું કે છે એ કેવળ જ્ઞાનરૂપી કાર્ય છે, એનો અંશ વર્તમાન વર્તમાન તદ્દન ધ્રુવ નિર્મળ 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 દ્રવ નિર્મળ સ્વભાવ વાન નિર્મળ સ્વભાવ નિર્મળ ટીકાળી અને એનો અંશ પણ વર્તમાન ધ્રુવ નિર્મળ છે પરિણામિક ભાવે રહેલો. આ એનો એકાગ્ર થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે. બધા કારણો નિચોડ કરી નાખ્યો. દુનિયા કહે કે નિમિત્ત કારણ આવે તો આમ થાય, આવો વ્યવહાર વિકલ્પ ઉઠે ભગવાન હાચા દેવગુર શાસ્ત્ર હોશવણમાં અહીં આગળ લેશે, આગળ લેશે શુદ્ધ ભાવ અધિકારમાં. સમકીતીને સમકીત પામવામાં સમકીતી નિમિત્ત હોય છે, કારણ કે મોક્ષ માર્ગ અધિકાર નિયમ સાર મોક્ષ માર્ગના પરિણામ એ પરિણામમાં કોના પરિણામ નિમિત્ત છે એ અધિકાર લેવા માટે આગળ શુદ્ધ ભાવ અધિકારમાં ટીકામાં લેશે. એ વાત તદ્દન આનંદ વિચાર એ છે વસ્તુનું સ્વરૂપ, બીજી હું સ્પષ્ટ ક્યાંય છે એ પણ પર્યાયની વાત છે. અહીં તો કેવું છે કે જેને અહીંયા કારણ પરિણામના કયા તેને સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે. આગળ કહે છે અગિયાર બાર ગાંઠમાં સ્વરૂપ પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ એટલે કેવું જ્ઞાન નહીં, એ દ્રવ ત્રિકાળ અને ગુણ ત્રિકાળનો વર્તમાન પર્યાય કેવળ જ્ઞાનનું કારણરૂપ, કેવળ જ્ઞાનનું કારણરૂપ જે સ્વરૂપ પ્રત્યક્ષ જેને અહીંયા સહજ જ્ઞાન ઉપયોગ રૂપ પરિણામ કયા તેને આગળ બારમી અગિયારમાં સ્વરૂપ પ્રત્યક્ષ કહેશે. એ સ્વરૂપ પ્રત્યક્ષ પણ જ્ઞાનનો વર્તમાન અંશરૂપી કારણ ઉપયોગ તેને સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે. હું સમજાણું કઈ સ્વરૂપ પ્રત્યક્ષ સાંભળ્યું છે ક્યારે નહી, હું નહીં હું નહીં હું નહીં તેની સાથે કયા તમે સુનો તો ખરી નવી વાત સમજાય છે. કારણે આગળ આવશે ભાઈ તો આ નહી બે એક છે અત્યારે સિદ્ધ કરવું છે. સમજાય છે અગિયારમી બારમી ગાથામાં આવશે સ્વરૂપ પ્રત્યક્ષ નામનો કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનરૂપી કાર્યનું કારણું દ્રવગુણની સાથે રહેલો જ્ઞાનને અનુસરીને દ્રવરૂપ અંશને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહે છે એને સ્વરૂપ પ્રત્યક્ષ કહે છે. એ દ્રવનો અંશ છે બારમી ઘાતમાં આવશે. હે ત્રણે દ્રવ છે, ત્રણે નો પર્યાય જે વર્તમાન દ્રવ છે એ સ્વરૂપ પ્રત્યક્ષ કરનારો છે કે છે. ઓહો છે કઈ જાતની? હે, કોણ સમજાણું કાય? તેનું કારણ આપણે આજે આવ્યું છે ને, કારણ પરમ પરિણામી ભાવે રહેલો, ભાવમાં રહેલો ત્રિકાળ નિરૂપાધી રૂપુલા ઉપર પરિણામ કયા તે મારી લીધા છે. ગુણ ની વાત નથી, ત્રિકાળ નિરૂપાધી રૂપ સહજ જ્ઞાન રૂપી જે ઉપયોગ રૂપ ચૈતન્ય અનુસંધાના પરિણામ, એને અહીંયા તારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કરે છે. તેને 11મી 12મી ગાથાની ટીકામાં સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ કહે છે. પ્રગટ નહી, અપ્રગટ સીધા અપ્રગટ રૂપ ધ્રુવ પર્યાય એ સામાન્ય દ્રવ ગુણનો એક અંશ વિશેષ એવો એક રૂપ પર્યાયનો હોય તો આ ઉપયોગ જે ત્રણ અજ્ઞાન, ચાર જ્ઞાન અને કેવળ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર જ્ઞાન ને કેવળ જ્ઞાન, એ તો એક રૂપ પરિણામ ન થયા અનાદિ અનંત. શું કહ્યું? જ્ઞાન ગુણ એની એક સમયની પ્રગટ પર્યાય સંસાર અપેક્ષા લ્યો અનાદિ અનંતમાં. તો મતિ સૂતને અવધી એક અમુક પર્યાય, પછી મતિ સૂત અજ્ઞાન રૂપે જો મતિ સૂત ને વિગમ, પછી મતિ સૂત અવધિને મન પર્યાય એ સાદી ક્ષણ બોલા અનાદિ ક્ષણ અને કેવો જ્ઞાન સાદી અનંત, એ ત્રણની વિષમતા થઈ ગઈ. ત્રણના ત્રણમાં એક રૂપ પરિણામ ન આવ્યા. શું કહ્યું સમજાણો? જેમ ધર્માષ્ટિકા આદિના ત્રિકાળ શુદ્ધ રૂપ ઉત્પાદમય રૂપ પરિણામ એક રૂપ સદ્રશ અનંત ગુણના છે. ધર્માષ્ટિ અધર્માષ્ટિ આકાશ કાળ ચાર દ્રવ્યો છે, એના અનંતા ગુણો અને એની પર્યાયનું ઉત્પાદવય પણ સદ્રશ અનાદિ અનંત એક રૂપ છે. એમાં ક્યાંય ઉદય ને વિષમ ને ઓછું ને વધતું નથી. એમ આત્મામાં પ્રગટ રૂપ જ્ઞાનના પર્યાયની જો અવસ્થા લ્યો તો મતિસૂત ને વિભંગ એમાં ફેરફાર નો પાર નહીં, પછી ચાર જ્ઞાન એમાં પણ ફેરફાર નો પાર નહીં, કેવળ જ્ઞાન ઈ સાદી અનંત એક રૂપ પણ સાદી અનંત ખંડ થઈ ગયો. તો એમાં આત્મા દ્રવ્ય ચેતન એનો ચૈતન જ્ઞાન, ચૈતન્ય એનો જ્ઞાન ગુણ એનો પર્યાય એક રૂપ, જેમ એક ગુણમાં એક રૂપ અનાદિ અનંત ચાર દ્રવ્યમાં છે એવો આમાં એક રૂપ પર્યાય ન રહ્યો. સમજાય છે કાંઈ? ધર્માસી ધર્માસી કાળાદી એક રૂપ ઉત્પાદ હોય પરિણામિક ની પર્યાય ટકાવ, પરિણામિક ની પર્યાય ટકાવ, ચાર દ્રવ્યમાં પ્રગટ રૂપ ઉત્પાદ હોય પરિણામિક ભાવની પર્યાય, સ્વભાવ ભાવની પર્યાય, સ્વભાવ ભાવની પર્યાય અનાદિ અનંત છે. અને આત્મા જ્ઞાન સ્વભાવ એનો ધરનાર આત્મા એની પ્રગટ પર્યાય મતિશ્રુત વિભંગ, મતિશ્રુત અવધિને મન પર્યાય અને કેવળ એક રૂપ પર્યાય અનાદિ અનંત ન આવી. એટલે એ બધો વિષય વ્યવહાર નહીં નો થઈ ગયો. મતિશુદ્ધ વિભંગ ચાર જ્ઞાન ને કેવળ અનાદિ અંતની અપેક્ષા વ્યવહાર નહીં નો વિષય થઈ ગયો. સાપેક્ષ પર્યાય થઈ ગઈ જ્ઞાનની પર્યાય પ્રગટ, પ્રગટ એના ભેદો એ બધી સાપેક્ષ થઈ ગઈ. અંદરમાં આત્મા વસ્તુ એનો ચૈતન ગુણનો જ્ઞાન અનુસાર પર્યાય થાય તે નિરપેક્ષ પર્યાય છે. જો આને આટલા બહુ લાગુ પડ્યા કે એક તો પરિણામિક ભાવે રહેલું ત્રિકાળી નિરૂપાધિ રૂપ સહજ જ્ઞાન રૂપ ધ્રુવ પર્યાય, કારણ પર્યાય જ્ઞાનની કેવળ જ્ઞાનના કાર્યની સ્વરૂપ પ્રત્યક્ષ, સમજાય છે, અને એક રૂપ ત્રિકાળી પર્યાય અનાદિ અનંત, ત્યારે એ દ્રવ ને ગુણ ને એક સમયનો પર્યાય ટકાવ, ત્યારે નિશ્ચય નહીં નો પૂર્ણ વિષય થાય છે. સમજાણું કાંઈ? આ તો અધ્યાત્મનું અંદરનું રહસ્ય રાહી એને આ સમજાય વિના હજી આ તો એને ખુલ્લું મૂકી દીધું નિમસાર ટીકાકારે કે જે બીજામાં ક્યાંય ગુપ્તપણે હો ખુલ્લું નથી. એ તો નેવમી ગાથા સમયસારની છે એમાં એ અર્થમાંથી એ કિરણભાઈ એટલે ઉપયોગ છે ને ત્રણ પણ એ પ્રણમે છે શુદ્ધ નિરંજન અનાદિ અનંત એમાં ટીકામાં તો વાપર્યું છે ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ ત્યાં નેવની ગાથામાં ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ એમ વાપર્યું છે અને ઉપયોગમાં ઉપયોગ છે જે ત્યાં સંવરમાં ત્યાં તો શુદ્ધ ઉપયોગથી આત્મા એમ કરીને વાપર્યું છે. પણ અહીં જે કરતા કર્મમાં તો નિયમી ગાથા લીધી છે એમાં ગુઢમાં પડ્યું છે કાંઈક ત્યાં ઉપયોગની વ્યાખ્યા કરતા ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ એમ જયસન આચાર્ય ટીકામાં એ ઉપયોગની વ્યાખ્યા એ વ્યાખ્યાન છે સ્પષ્ટ છે ત્યાં ગુઢ પડ્યું છે કારણ કરતા કર્મ છે ને એટલે પરિણામની તો વ્યાખ્યા છે ત્યાં પણ જરી પરિણામમાં શું ગુપ્ત પડ્યું છે આને ખુલ્લું મૂકી દીધું છે આચાર્ય મુનિએ કે ભગવાન આત્મા એ ચૈતન સ્વભાવ એનો ટકાવ એને અનુસરીને થતા પરિણામ એ પરિણામના બે ભેદ જ્ઞાનરૂપ પરિણામ અને દર્શનરૂપ પરિણામ એ જ્ઞાનરૂપ પરિણામના બે ભેદ સ્વભાવરૂપ જ્ઞાન પરિણામ સમરમાં ત્યાં તો શુદ્ધ ઉપયોગથી આત્મા એમ કરીને વાપર્યું છે. પણ અહીં જે કરતા કર્મમાં તો નિયમી ગાથા લીધી છે એમાં ગુઢમાં પડ્યું છે કાંઈક ત્યાં ઉપયોગની વ્યાખ્યા કરતા ચૈતન અનુવિધાય પરિણામ ઉપયોગ એમ જયસન આચાર્ય ટીકામાં એ ઉપયોગની વ્યાખ્યા એ વ્યાખ્યાન છે સ્પષ્ટ છે ત્યાં ગુઢ પડ્યું છે કારણ કરતા કર્મ છે ને એટલે પરિણામની તો વ્યાખ્યા છે ત્યાં પણ જરી પરિણામમાં શું ગુપ્ત પડ્યું છે આને ખુલ્લું મૂકી દીધું છે આચાર્ય મુનિએ કે ભગવાન આત્મા એ ચૈતન સ્વભાવ એનો ટકાવ એને અનુસરીને થતા પરિણામ એ પરિણામના બે ભેદ જ્ઞાનરૂપ પરિણામ અને દર્શનરૂપ પરિણામ એ જ્ઞાનરૂપ પરિણામના બે ભેદ સ્વભાવરૂપ જ્ઞાન પરિણામ અને વિભાવરૂપ જ્ઞાન પરિણામ સ્વભાવરૂપ જ્ઞાન પરિણામના બે ભેદ કાર્યરૂપ સ્વભાવ જ્ઞાન ઉપયોગ પરિણામ અને કારણરૂપ જ્ઞાન સ્વભાવ ઉપયોગરૂપ પરિણામ જેને પ્રત્યક્ષ કહે છે જેને ટીકાળી એકરૂપ કહે છે જેને કારણ પર્યાય કેવળ જ્ઞાનના કારણરૂપ જ્ઞાનની પર્યાય કહે ઓ સમજાણું કાંઈ દાસ પરમ પરિણામી ભાવે રહેલું ત્રિગાળ નિરૂપાધિ રૂપ જેને કોઈ ઉપાધિ હતી ને ગઈ એમ પણ ઉપાધિ હતી ને ગઈ એમ નથી આત્માનો એવો જ કોઈ શુદ્ધ કારણ જ્ઞાન સ્વભાવ રૂપ ઉપયોગ જે પર્યાય જે ધ્રુવ જે ઉત્પાદ રહીની અપેક્ષા વિનાની છતાં પરિણામિક ભાવની જ્ઞાન ગુણની જ્ઞાનની પર્યાય રૂપ પ્રણતિ તેને ત્યાં અહીંયા કારણ સ્વભાવ ઉપયોગ કયો છે તો સમજાણું કાંઈ બહુ જૂનું આંખે હુજે નહીં બહારથી બહારની આંખે હુજે એવું નથી જો એ વાત કારણ ઉપયોગની કીધી આટલી થઈ આમાં ઓલા ચાર જ્ઞાનની વ્યાખ્યામાં ટીકમ નથી આવી એ પાઠમાં લેશે પાઠમાં બે લેશે પણ એક બીજું માર્ગ કેમ છે કે આ કેવળ જ્ઞાનના કારણરૂપ અને કેવળ જ્ઞાન કાર્યરૂપ સ્વભાવના બે ભેતા અને વિભાવના બે ભેદ ટીકામાં નથી પડ્યા વિભાવના બે ભેદ હવેની ગાથામાં આવશે એમણે તો કેવળ વિભાવરૂપ જ્ઞાન ત્રણ છે એટલું કહ્યું છે ટીકામાં બોલું વચનો માર્ગ છે મોક્ષ માર્ગ જે ચાર જ્ઞાન વાળો એની વ્યાખ્યા ટીકામાં ન કરી હું કઉ સમજાય છે મને જોર દેવું છે ને કાર્ય જ્ઞાન ને કારણ નું ભાઈ કાર્ય જ્ઞાન રૂપી કેવળ જ્ઞાન રૂપી કાર્ય ને એનું કારણ શુદ્ધ કારણ એ બે ની વાત કરતા બોલા ચાર જ્ઞાન ભજમાં પ્રગટે એ કાથામાં કે છે ટીકામાં ન કીધું મોક્ષ માર્ગ ને કીધું કેવળ જ્ઞાન કાર્ય એનું કારણ કહ્યું અને એને નહી સમજનાર એવા ત્રણ અજ્ઞાન ની વ્યાખ્યા કરી કેવળ વિભાવ રૂપ જ્ઞાન ત્રણ છે કેવળ વિભાવ રૂપ જ્ઞાનો ત્રણ છે એ પ્રગટ રૂપ આ ટીકાકાર ની ટીકા કરવામાં કઈક મરમ છે જુઓ ભાઈ સમજાણું નહીં ક્યાં ગયા ચંદ્રભાઈ શું આ છે એવો આ ટીકામાં ઓલા ચાર જ્ઞાન ન લીધા કેવળ વિભાવ ની વાત લીધી જણાવા કે અનાદિના એક કુમતી કુશ્રુત ને વિભંગ ત્રણ હતા ત્રણ હતા એટલું કારણ ને અવલંબ્યો કાર્ય પ્રગટે છૂટક્યો એટલે વચલી દશાની વ્યાખ્યા ટીકામાં ન મૂકી પછીની ગાથામાં મૂકશે હે પણ આમાં છે માં ભાઈએ ટીકા કરી છે ને મેં ક્યાંક ટીકા કરી છે ગુજરાતી ગુજરાતી તો હિંમતભાઈ કરી છે ને એટલે જરી હિંમતભાઈ આમ જોવું પડે છે ને મારે જોવું ને કે ભાઈ જોવો આમાં આ નથી ચાર બોલ ખરું કે નહી મતી શું તો અવધિ મનપ્રિય વધે વિભાવ જ્ઞાન ના બે ભેદ કેવળ વિભાવ અને સમ્યક વિભાવ એમાં સમ્યક વિભાવ ના ભેદ ભાઈ ટીકાકાર ન લીધા મોક્ષમાર્ગ ની વાત ન લીધી ફક્ત કારણ અને કાય અને આ ઊંધું ઊંધું અનાદિ નું ત્રણ મતી શ્રુત ને વિભંગ એને થાપણ કહ્યું એ હતું તું કે નથી એમ નહીં અજ્ઞાની અનાદિ નો પુણ્ય પાપ વિકલ્પ ને નિમિત્ત થી આશ્રય કરે ને સ્વભાવ નો આશ્રય નથી કરતો એને કુમતી કુશ્રુત અને વિભંગ અનાદિ ના ભલે વિભંગ કોઈ વખતે ન હોય પણ અનાદિ ના અનંતવાર અનંત જીવોને આવી ગયા એની વ્યાખ્યા ટીકાકાર પદ્મ મળધારી દેવે કરી છે સમજાણું કઈ આ ઉપયોગના ભેદરૂપ જ્ઞાનના ભેદો હવે અગિયારમી બારમી ની વ્યાખ્યા કરશે આ ઉપયોગ જે કહેવાનો એના ભેદરૂપ જ્ઞાનના ભેદો હવે કહેવામાં આવતા બે સૂત્રો દ્વારા અગિયારમી બારમી જામાં જાણો એ ભાવાર્થની વાત છે એ બધી ખરેખર આપણે અર્થમાં તો ભાઈ આવી ગઈ આ બધી હે ભાવાર્થનો પાઠ મૂકી દઈએ છે કારણ એ વાત આવી ગઈ છે હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે બોલો નીચલી નોટ લઈ લઈએ એની સાથે સંબંધ વાળી છે માહિતી સહજ જ્ઞાન ઉપયોગ પરમ પરિણામિક ભાવે સ્થિત છે સહજ જ્ઞાન ઉપયોગ જે કહેવાઈ ગઈ પરમ પરિણામિક ભાવમાં ત્રિકાળ ધ્રુવ રૂપે સ્થિત છે તે જ ત્રણેય કાળે ઉપાધિ રહી છે તેમાં ત્રણેય કાળે ઉપાધિ રહી તેમાંથી સર્વને જાણનારો કેવળ જ્ઞાન ઉપયોગ પ્રગટે છે માટી સહજ જ્ઞાન ઉપયોગ કારણ છે અને કેવળ જ્ઞાન ઉપયોગ કાર્ય છે આમ હોવાથી સહજ જ્ઞાન ઉપયોગને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહેવાય છે અને કેવળ જ્ઞાન ઉપયોગને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહેવાય છે હવે કહે છે જિનેન્દ્ર કથિત આમ ભાષામાં કી શું કરવા સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ દેવ સિવાય આવા તત્વને ત્રણ કાળ ત્રણ લોક કોઈ જાણી શકે નહીં એક સમયમાં જેને યોગ્ય વિજ્ઞાન જેને પ્રગટ્યું છે, ત્રણ કાળ ત્રણ લોકના પત્તા જેને કેવળ જ્ઞાનમાં સ્વમાં મેળવી લીધા છે, સ્વમાં મેળવી લીધા છો. એક સમયનો જ્ઞાન ઉપયોગ પૂર્ણ નિર્મોહ, જેનો જ્ઞાન સ્વભાવ એનો ઉપયોગ અપૂર્ણ રહે, પૂર્ણ થયો ને ન જાણવું બાકી રહે. કે છે કે જિનેન્દ્ર કથિત ભગવાન ત્રિલોકના સર્વજ્ઞ પરમાત્મા દેવાદિદેવ તીર્થંકર દેવે કહેલા જ્ઞાનના ભેદ છે. સમજાય છે? કાંઈ આ જ્ઞાનના ભેદ કોઈ કલ્પના એ કોઈએ કહેલા, વસ્તુ સ્વભાવમાં છે, જિનેન્દ્ર દેવ દ્વારા કહેલા છે. બીજી એ વાત, ત્રણકાળના જ્ઞાનીના ઘરમાં એ વાત હોઈ શકે નહીં. જિનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને, સમસ્ત જ્ઞાનના ભેદો એટલે આ પ્રકાર જાણીને, જે માથે ઘણા કહ્યા, જે પુરુષ પરભાવોને પરિહરી, પરભાવ વિકલ્પ ને પુણ્ય ને વ્યવહાર રત્નત્રયનો રાગ અને નિમિત્તનો આશ્રય છોડી અને વિકલ્પનો પરભાવને પરિહરી, પરિહરી એ ઉપદેશના કથનમાં એ સ્વભાવમાં એકાગ્ર થતા વ્યવહાર પરિહર થઈ જાય. અહીં તો વિશેષ વજન આપ્યું કે ઓહો, આવા જ્ઞાન ને દર્શનના અને એના સ્વભાવ ને વિભાવના ભેદો અને આ પ્રકાર સ્વરૂપ ન હોય તો વસ્તુ કોઈ રીતે સિદ્ધ થતી જ નથી. આત્મા કોઈ રીતે સાબિત થતો? કે આત્મા છે તેનો જ્ઞાન સ્વભાવ છે જાણનાર, એની પ્રગટ પર્યાયના આટલા ભેદો મતિ સુત આદિ અવધિ ને ચાર જ્ઞાન ને કેવળ જ્ઞાન આદિ એ ભેદમાં ભેદરૂપ કેવળ જ્ઞાનનો જે ધ્રુવ પર્યાય, આવા પ્રકાર કેવળ જ્ઞાની સિવાય કઈ હોય ને. વસ્તુમાં જો આવું ન હોય તો વસ્તુ ન હોઈ શકે. વસ્તુ કહો, એનો સ્વભાવ કહો અને એની પર્યાય પ્રગટ અવ્યવસ્થિત રહે અને સ્વ આકારી પર્યાય એક ત્રિકાળ ન હોય અને અવ્યવસ્થિત પર્યાયમાં આટલા ભેદો અજ્ઞાનના પછી સમ્ય જ્ઞાનના પછી પૂર્ણ જ્ઞાનના, તો એમાં બાધકપણું સાધકપણું ને સિદ્ધપણું પણ સાબિત થતું ભાઈ. સમજાય છે? કાંઈ એથી કે જિનેન્દ્ર કથિત સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા એ કહેલું, હું આત્મા છો, આત્માનો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનનો પ્રગટ પર્યાય તું જો તને ખબર નથી પડતી, પ્રગટ પર્યાયમાં ઓછા વધતા પણ છે, ઓછા વધતા પણ આના ભેદોના પ્રકારની તને ખબર છે કે ઓછા વધતાના વિપરીતમાં મતિ સૂત્રને વિભંગ, ઓછા વધતાના ફેરફારમાં સાધકમાં ભાનમાં ચાર જ્ઞાન અને પૂરણમાં કેવળ જ્ઞાન, અવ્યવસ્થિત પરિણામના આવા ભેદ જ્ઞાનની પર્યાયના અને એની વ્યવસ્થિત એક સમયની પર્યાય, જેવો ગુણ એવો એક સમયનો પર્યાય ધ્રુવ એના અવલંબે નીકળે માટે એક સમયનો પર્યાય, આવા ભેદો જિનેન્દ્ર કથિત છે. એ સિવાય ત્રણ કાળ ત્રણ લોકમાં સર્વજ્ઞ સિવાય કોઈ આ વાતને જાણે નહીં, સમજે નહીં, એને ધર્મ થાય નહીં. સમજાય છે? કાંઈ સર્વજ્ઞનો આશ્રય લઈને જે આ વાત સમજે એને આ વાત સમજાય એવી. જિનેન્દ્ર કથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો, એમાં બધું આવ્યું. અહીં તો પરભાવને પરિહરી આવ્યું તો ને ભાઈ, કે અજ્ઞાનને છોડી અને સ્વભાવમાં સ્થિર રહ્યો થકો, સ્થિર રહ્યો થકો સાધક સ્વભાવ અને ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વમાં પેશી જાય છે, ઊંડો ઊંડો અંદર પર્યાયમાં શુદ્ધ કારણ પર્યાયને અવલંબી જાય છે, ઊંડો ઊંડો ઉતરી જાય છે સ્વભાવમાં, તે પુરુષ પરમશ્રીરૂપી કામની નો વલભ થાય છે. જો કેવળ જ્ઞાન લઈ લીધું, જો એક શ્લોકમાં તો કેટલું લીધું, જિનેન્દ્ર કથિત જ્ઞાનના ભેદો આ રીતે નો જ કોઈ રીતે આત્મા સાબિત થતો નથી. એને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી, મતિ અજ્ઞાન શુદ્ધ જ્ઞાન આદિ પરનો ભાવ એના તરફથી લક્ષ છોડી દઈ નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થતો, પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપમાં એમાં સ્થિર રહે, એમાં નિર્મળ પર્યાય સમ્ય જ્ઞાનની મતિ શુદ્ધાદિની આવી શીઘ્ર ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વમાં દ્રવ્યગુણ ને પર્યાય શુદ્ધ એવું ચૈતન્ય ચમત્કાર તત્વમાં પ્રેસી જાય છે, એકાગ્ર થઈ જાય છે, ઊંડો ઉતરી જાય છે મોક્ષ મારા, અને તે પુરુષ તેનું ફળ પરમ શ્રીરૂપી કામિની પરમ લક્ષ્મી રૂપી સ્ત્રી, એ મોક્ષ રૂપી લક્ષ્મી સ્ત્રી એનો વલ્લભ થાય છે. એટલે કે એની મુક્તિ ની પર્યાય કોઈ દી જુદી પડતી, એની મુક્ત સાદી અનંતી પ્રમાણે થયા કરે. આ પ્યાર દસમી ગાથાનું કારણ ને કાર્ય ને ફળ બધું એક શ્લોક માં ટૂંકા મૂકી દીધું. સમજાણો? હવે જ્ઞાન બાર પછી.